23 એપ્રિલ 2026ના રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મુલ્લીના મહાવાક્ય છે. મીઠા બાળકો, ભોળાનાથ મોસ્ટ બિલવેડ અર્થાત સૌથી પ્રિય બાપ તમારી સન્મુખ બેઠા છે. તમે પ્રેમથી યાદ કરો તો લગ્ન વધતી જશે, વિઘ્ન ખતમ થઈ જશે. મીઠા બાળકો, ભોળાનાથ મોસ્ટ બિલવેડ અર્થાત સૌથી પ્રિય બાપ તમારી સન્મુખ બેઠા છે. તમે પ્રેમથી યાદ કરો તો લગ્ન વધતી જશે, વિઘ્ન ખતમ થઈ જશે. પ્રશ્ન છે, બ્રાહ્મણ બાળકોને કઈ વાત સદા યાદ રહે તો ક્યારેય પણ વિકર્મ ન થાય? ઉત્તર છે, જે કર્મ અમે કરીશું અમને જોઈ બીજા પણ કરશે, આ યાદ રહે તો વિકર્મ નહીં થશે. જો કોઈ છુપાવીને પણ પાપ કર્મ કરે તો ધર્મરાજથી છુપાઈ નથી શકતું, પરંતુ તેની સજા મળશે. આગળ ચાલી બીજા પણ માર્શલ લો અર્થાત કડક કાયદા થઈ જશે. આ ઇન્દ્રસભામાં કોઈ પતિત છુપાઈને બેસી ન શકે. ગીત છે ભોલેનાથ સે નિરાલા. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકો જાણે છે કે હવે રૂહાની બાપ અમને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવી રહ્યા છે. એમનું નામ જ છે ભોળાનાથ. બાપ ખૂબ ભોળા હોય છે, કેટલી તકલીફ સહન કરીને પણ બાળકોને ભણાવે છે, સંભાળે છે. પછી જ્યારે મોટા થાય છે તો બધું તેમને આપી પોતે વાનપ્રસ્થ લઈ લે છે. સમજે છે મેં ફર્જ અદાઈ અર્થાત જવાબદારી પૂરી કરી, હવે બાળકો જાણે તો બાપ ભોળા થયા ને. આ પણ હમણાં તમને બાપ સમજાવે છે, કારણ કે પોતે ભોળાનાથ છે તો હદના બાપ માટે પણ સમજાવે છે કે તે કેટલા ભોળા છે. તે થયા હદના ભોળા, આ પછી છે બેહદના ભોળાનાથ. પરમધામથી આવે છે જૂની દુનિયા જૂના શરીરમાં, એટલે મનુષ્ય સમજે છે કે જૂના પતિત શરીરમાં કેવી રીતે આવવાનું થશે. ન સમજવાના કારણે પાવન શરીરવાળા શ્રીકૃષ્ણનું નામ નાખી દીધું છે. આજ ગીતા વેદ શાસ્ત્ર વગેરે ફરી પણ બનશે. જુઓ શિવ બાબા કેટલા ભોળા છે. આવે છે તો પણ ભાષણા એવી આપે છે જેમ કે બાપ અહીં જ બેઠા છે. આ સાકાર બાબા પણ ભોળા છે ને. કોઈ દુપટ્ટો નહીં, કોઈ તિલક વગેરે નહીં, પરંતુ સાધારણ બાબા તો બાબા જ છે. બાળકો જાણે છે કેટલું આ બધી નોલેજ બાપ શિવ બાબા જ આપે છે. બીજા કોઈની તાકાત નથી જે આપી શકે. દિવસે દિવસે બાળકોની લગન વધતી જાય છે. જેટલા બાપને યાદ કરશે એટલો પ્રેમ વધશે. બિલવેડ અર્થાત મોસ્ટ પ્રિય બાપ છે ને, ન ફક્ત હમણાં પરંતુ ભક્તિ માર્ગમાં પણ તમે બિલવેડ મોસ્ટ સમજતા હતા, કહેતા હતા બાબા જ્યારે આવશે, બાબા જ્યારે આપ આવશો તો બીજા બધાથી પ્રેમ છોડીને એક બાપની સાથે પ્રેમ રાખીશો. તમે હમણાં પણ જાણો છો, પરંતુ માયા એટલો પ્રેમ કરવા નથી દેતી. માયા ઈચ્છતી નથી કે આ મને છોડી બાપને યાદ કરે. તે ઈચ્છે છે કે દેહ અભિમાની થઈ મને પ્રેમ કરે. આ જ માયા ઈચ્છે છે, એટલે કેટલા વિઘ્ન નાખે છે. તમારે વિઘ્નોને પાર કરવાના છે. બાળકોએ કંઈક તો મહેનત કરવી જોઈએ ને. પુરુષાર્થથી જ તમે પોતાની પ્રાલબ્ધ મેળવો છો. બાળકો જાણે છે ઊંચ પદ પામવા માટે કેટલો પુરુષાર્થ કરવાનો છે. એક તો વિકારોનું દાન આપવાનું છે, બીજું બાપ પાસેથી જે અવિનાશી જ્ઞાન રત્નોનું ધન મળે છે તે દાન કરવાનું છે. જે અવિનાશી ધનથી જ તમે આટલા ધનવાન બનો છો. નોલેજ છે સોર્સ ઓફ ઇન્કમ, અર્થાત આવકનું સાધન. તે છે શાસ્ત્રોની ફિલોસોફી, અર્થાત તત્વજ્ઞાન. આ છે સ્પિરિચ્યુઅલ નોલેજ, અર્થાત આધ્યાત્મિક જ્ઞાન. શાસ્ત્ર વગેરે વાંચીને પણ ખૂબ કમાય છે. એક કોઠીમાં ગ્રંથ વગેરે રાખી દીધા, થોડું ઘણું સંભળાવ્યું, બસ આવક થઈ જશે. તે કોઈ યથાર્થ જ્ઞાન નથી. યથાર્થ જ્ઞાન એક જ બાપ આપે છે. જ્યાં સુધી કોઈને આ રૂહાની નોલેજ નથી મળી, ત્યાં સુધી તે શાસ્ત્રોની ફિલોસોફી બુદ્ધિમાં છે, તમારી વાત સાંભળતા નથી. તમે છો ખૂબ થોડાક. આ તો 100% નિશ્ચિત છે કે આ રૂહાની નોલેજ બાળકોએ રૂહાની બાપ પાસેથી લીધી છે. નોલેજ સોર્સ ઓફ ઇન્કમ છે, ખૂબ ધન મળે છે. યોગથી સોર્સ ઓફ હેલ્થ, અર્થાત નિરોગી કાયા મળે છે. જ્ઞાનથી વેલ્થ, અર્થાત સંપત્તિ. આ છે બે મુખ્ય વિષય. પછી કોઈ સારી રીતે ધારણ કરે છે, કોઈ ઓછું ધારણ કરે છે, તો વેલ્થ પણ ઓછી નંબરવાર મળે છે. સજાઓ વગેરે ખાઈ પદ મેળવે છે, પરંતુ યાદ કરતા નથી તો વિકર્મ વિનાશ થતા નથી. પછી સજાઓ ખાવી પડે, પદ પણ ભ્રષ્ટ થઈ જાય છે, જેમ સ્કૂલમાં થાય છે. આ છે બેહદની નોલેજ. આનાથી બેડો પાર થઈ જાય છે. તે નોલેજમાં બેરિસ્ટરી, ડૉક્ટરી, એન્જિનિયરિંગ ભણવું પડે છે. આ તો એક જ ભણતર છે, યોગ અને જ્ઞાનથી એવર હેલ્ધી, અર્થાત સદા સ્વસ્થ, વેલ્ધી અર્થાત સદા સંપન્ન બને છે. પ્રિન્સ અર્થાત રાજકુમાર બની જાય છે. ત્યાં સ્વર્ગમાં કોઈ બેરિસ્ટર, જજ વગેરે હોતા નથી. ત્યાં ધર્મરાજની પણ દરકાર હોતી નથી. ન ગર્ભજેલમાં સજા છે, ન ધર્મરાજપુરીની સજા મળે છે. ગર્ભમહેલમાં પણ ખૂબ સુખી રહે છે. અહીં તો ગર્ભજેલમાં સજાઓ ખાવી પડે છે. આ બધી વાતોને આપ બાળકો જ હવે સમજો છો. બાકી શાસ્ત્રોમાં, સંસ્કૃતમાં શ્લોક વગેરે મનુષ્યોએ બનાવ્યા છે. પૂછે છે સતયુગમાં ભાષા કઈ હશે? બાપ સમજાવે છે જે દેવતાઓની ભાષા હશે એ જ ચાલશે. ત્યાંની જે ભાષા હશે તે ક્યાંય ન હોઈ શકે. એવું થઈ ન શકે કે ત્યાં સંસ્કૃત ભાષા હોય. દેવતાઓ અને પતિત મનુષ્યોની એક ભાષા હોઈ ન શકે. ત્યાંની જે ભાષા હશે એ જ ચાલશે. આ પૂછવાનું હોતું નથી. પહેલા બાપ પાસેથી વારસો તો લઈ લો. જે એક કલ્પ પહેલા થયું હશે એ જ થશે. પહેલા વારસો લો, બીજી કોઈ વાતો પૂછો જ નહીં. અચ્છા, 84 જન્મ નથી, 80 કે 82 હોય, આ વાતોને તમે છોડી દો. બાપ કહે છે અલ્પને યાદ કરો. સ્વર્ગની બાદશાહી બરાબર મળે છે ને? અનેક વખત તમે સ્વર્ગની બાદશાહી લીધી છે. ચડાણથી ઉતરવાનું પણ તો છે ને? હમણાં તમે માસ્ટર જ્ઞાન સાગર, માસ્ટર સુખના સાગર બનો છો. તમે પુરુષાર્થી છો. બાબા તો કમ્પ્લીટ અર્થાત સંપૂર્ણ છે. બાપમાં જે નોલેજ છે તે બાળકોમાં છે. પરંતુ તમને સાગર નહીં કહેશે. સાગર તો એક હોય છે, ફક્ત અનેક નામ રાખી દીધા છે. બાકી તમે છો જ્ઞાન સાગરથી નીકળેલી નદીઓ. તમે છો માન સરોવર. નદીઓ પર નામ પણ છે. બ્રહ્મપુત્ર ખૂબ મોટી નદી છે. કલકત્તામાં નદી અને સાગરનો સંગમ છે. તેનું નામ પણ છે ડાયમંડ હાર્બર. તમે બ્રહ્મા મુખ વંશાવલી હીરા જેવા બનો છો, ખૂબ ભારે મેળો લાગે છે. બાબા આ બ્રહ્માતનમાં આવીને બાળકોથી મળે છે, આ બધી વાતો સમજવાની છે, છતાં પણ બાબા કહે છે મન મના ભવા, બાબાને યાદ કરતા રહો, એ મોસ્ટ બિલવેડ, સર્વ સંબંધોની સેક્રિન અર્થાત મિઠાસ છે. તે બધા સંબંધી છે વિકારી, એમનાથી દુઃખ મળે છે. બાબા તમને બધાનું વળતર આપી દે છે, બધા સંબંધોનો પ્રેમ આપે છે, કેટલું સુખ આપે છે, બીજા કોઈ આટલું સુખ નથી આપી શકતા. કોઈ આપે છે તો અલ્પકાળ માટે, જેને સંન્યાસી કાગવિષ્ઠાના સમાન સુખ કહે છે. દુઃખધામમાં તો જરૂર દુઃખ જ હશે. આપ બાળકો જાણો છો, આપણે આ અનેક વખત પાર્ટ ભજ્યો છે, પરંતુ આપણે ઉચ્ચ પદ કેવી રીતે મેળવીએ તેની ચિંતા રહેવી જોઈએ. ખૂબ પુરુષાર્થ કરવાનો છે કે આપણે ત્યાં ફેલ ન થઈ જઈએ. સારા નંબરથી પાસ થઈશું તો ઉચ્ચ પદ મેળવીશું અને તેમને ખુશી પણ થશે. બધા એક સમાન હોઈ ન શકે, જેટલો યોગ હશે. કેટલી ગોપિકાઓ છે જે ક્યારેય મળી પણ નથી, બાપથી મળવા માટે તડપે છે. સાધુ સંન્યાસીઓની પાસે તડપવાની વાત નથી રહેતી, અહીં તો શિવ બાબાથી મળવા માટે આવે છે. વન્ડરફુલ વાત છે ને, ઘરમાં બેસીને યાદ કરે છે, શિવ બાબા અમે તમારા બાળકો છીએ, આત્માને સ્મૃતિ આવે છે. આપ બાળકો જાણો છો, આપણે શિવ બાબા પાસેથી કલ્પ કલ્પ વારસો લઈએ છીએ, એ જ બાપ છે, કલ્પ બાદ આવેલા છે, તો જોયા વગર રહી ન શકે. આત્મા જાણે છે બાબા આવ્યા છે, શિવ જયંતિ પણ મનાવે છે, પરંતુ જાણતા કંઈ પણ નથી. શિવ બાબા આવીને ભણાવે છે, આ કંઈ પણ જાણતા નથી, નામ માત્ર શિવ જયંતિ મનાવે છે, છુટ્ટી પણ નથી કરતા. વારસો જેમણે આપ્યો એમનું કંઈ મહત્વ નથી, અને જેમને વારસો આપ્યો બ્રેકેટમાં છે શ્રી કૃષ્ણને, તેનું નામ પ્રસિદ્ધ કરી દીધું છે. ખાસ ભારતને આવીને હેવન અર્થાત સ્વર્ગ બનાવ્યું છે, બાકી બધાને મુક્તિ આપે છે. ઈચ્છે પણ બધા છે, તમે જાણો છો, મુક્તિ પછી જીવન મુક્તિ મળશે. બાપ આવીને માયાના બંધનથી મુક્ત કરાવે છે. બાપને કહેવાય છે સર્વના સદગતિ દાતા. જીવન મુક્તિ તો બધાને મળે છે, નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાપ કહે છે આ છે પતિત દુનિયા દુઃખધામ, સતયુગમાં તમને કેટલું સુખ મળે છે, એને કહે છે બહિષ્ઠ અર્થાત સ્વર્ગ. અલ્લાહે બહિષ્ઠ સેના માટે રચ્યું? શું ફક્ત મુસલમાનો માટે રચ્યું? પોત પોતાની ભાષામાં કોઈ સ્વર્ગ કહે છે, કોઈ બહિષ્ઠ કહે છે. તમે જાણો છો હેવનમાં ફક્ત ભારત જ હોય છે. આ બધી વાતો આપ બાળકોની બુદ્ધિમાં નંબરવાર પુરુષાર્થ અનુસાર બેઠી છે. એક મુસલમાન પણ કહેતા હતા અમે અલ્લાહના ગાર્ડનમાં ગયા. આ બધા સાક્ષાત્કાર થાય છે, ડ્રામામાં પહેલાથી જ નોંધાયેલું છે. ડ્રામામાં જે થાય છે સેકન્ડ પસાર થઈ કહેશે, કલ્પ પહેલા પણ થઈ હતી. કાલે શું થવાનું છે આ ખબર નથી. ડ્રામા પર નિશ્ચય જોઈએ, જેમાં કોઈ ચિંતા નહીં રહેશે. આપણને તો બાબાએ હુકમ આપ્યો છે, મામેકમ યાદ કરો અને પોતાના વારસાને યાદ કરો. ખતમ તો બધાએ થવાનું જ છે, કોઈ એકબીજા માટે રડી પણ નહીં શકશે. મોત આવ્યું અને ગયા, રડવાની ફુરસત રહેશે નહીં, અવાજ જ નીકળશે નહીં. આજકાલ તો મનુષ્ય રાખ પણ લઈને કેટલી પરિક્રમા કરે છે, ભાવ બેઠેલો છે, બધું વેસ્ટ ઓફ ટાઈમ. આમાં રાખ્યું જ શું છે? માટી માટીમાં મળી જશે, માટી માટીમાં મળી જશે, આનાથી ભારત પવિત્ર બની જશે. પતિત દુનિયામાં જે કામ કરે છે પતિત જ કરશે, દાન પુણ્ય વગેરે પણ કરતા આવ્યા છે. શું ભારત પાવન બન્યું છે? સીડી ઉતરવાની જ છે. સતયુગમાં સૂર્યવંશી બન્યા પછી સીડી ઉતરવી પડે, ધીરે ધીરે ઉતરે છે. ભલે કેટલા પણ યજ્ઞ તપ વગેરે કરે છતાં પણ બીજા જન્મમાં અલ્પકાળનું ફળ મળે છે. કોઈ ખરાબ કર્મ કરે છે તો તેનું પણ ફળ તેમને મળે છે. બેહદના બાપ જાણે છે, બાળકોને ભણાવવા આવ્યા છે, તન પણ સાધારણ લીધું છે. કોઈ તિલક વગેરે લગાવવાની દરકાર નથી. તિલક તો ભક્ત લોકો મોટા મોટા કરે છે, પરંતુ ઠગે કેટલું છે? બાબાએ કહ્યું, હું સાધારણ તન્માઉં છું, આવીને બાળકોને ભણાવું છું. વાનપ્રસ્થ અવસ્થા થઈ. શ્રી કૃષ્ણનું નામ કેમ નાખ્યું? અહીં જજ કરવાની પણ બુદ્ધિ નથી. હમણાં બાબાએ રાઈટ રોંગ અર્થાત સાચું ખોટું જજ કરવાની બુદ્ધિ આપી છે. બાપ કહે છે, તમે યજ્ઞ તપ દાન પુણ્ય કરતા શાસ્ત્ર ભણતા આવ્યા, શું તે શાસ્ત્રોમાં કાંઈ છે? મેં તો તમને રાજયોગ શીખવાડીને વિશ્વની બાદશાહી આપી કે કૃષ્ણએ આપી, જજ કરો. કહે છે, બાબા તમે જ સંભળાવ્યું હતું, કૃષ્ણ તો નાનો પ્રિન્સ છે, તે કેવી રીતે સંભળાવશે? બાબા તમારા જ રાજયોગથી અમે આ બનીએ છીએ. બાપ કહે છે, શરીર પર ભરોસો નથી, ખૂબ પુરુષાર્થ કરવાનો છે. બાબાને સમાચાર સંભળાવે છે, ફલાણા ખૂબ સારા નિશ્ચય બુદ્ધિ છે. હું કહું છું, બિલકુલ નિશ્ચય નથી. જેમને ખૂબ પ્રેમ કર્યો તે આજે નથી. બાબા તો બધાની સાથે પ્રેમથી ચાલે છે. જેવા કર્મ હું કરીશ મને જોઈ બીજા કરશે. ઘણા તો વિકારમાં જઈ પછી છુપાઈને આવી બેસે છે. બાબા તો જટ સંદેશને બતાવી દે છે. એવા કર્મ કર્મવાળા ખૂબ નાજુક થતા જશે, આગળ ચાલી નહીં શકે. અંતના નાજુક સમયે કોઈ કાંઈ કરે છે તો એકદમ માર્શલ લો અર્થાત કડક કાયદો ચલાવે છે, આગળ ચાલી તમે ખૂબ જશો. બાબા શું શું કરે છે? બાબા થોડી સજા આપશે, ધર્મરાજ દ્વારા અપાવે છે. જ્ઞાનમાં પ્રેરણાની વાત નથી. ભગવાનને તો બધા મનુષ્ય કહે છે, હે પતિત પાવન આવો, અમને આવીને પાવન બનાવો. બધા આત્માઓ ઓર્ગન્સ અર્થાત અવયવ દ્વારા પુકારે છે. બાપ છે જ્ઞાનના સાગર, એમની પાસે ખૂબ વખર અર્થાત વિવિધ સામાન છે. આવો વખર પછી કોઈની પાસે નથી. શ્રી કૃષ્ણની મહિમા બિલકુલ અલગ છે. બાપની ભિક્ષાથી આ લક્ષ્મીનારાયણ કેવી રીતે બન્યા? બાપની શિક્ષાથી આ લક્ષ્મીનારાયણ કેવી રીતે બન્યા? બનાવવા વાળા તો બાપ જ છે. બાપ આવીને કર્મ અકર્મ વિકર્મની ગતિ સમજાવે છે. હવે તમારું ત્રીજું નેત્ર ખુલ્યું છે, તમે જાણો છો. 5000 વર્ષની વાત છે. હવે ઘરે જવાનું છે, પાઠ ભજવવાનો છે. આ સ્વદર્શન ચક્ર છે ને, તમારું નામ છે સ્વદર્શન ચક્રધારી, બ્રાહ્મણ કુળભૂષણ, પ્રજાપિતા, બ્રહ્મા કુમાર કુમારીઓ, લાખોના અંદાજમાં સ્વદર્શન ચક્રધારી બનશે. તમે કેટલી નોલેજ ભણો છો? અચ્છા અચ્છા. મીઠા મીઠા સિક્કી લતા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, આ સમય ખૂબ નાજુક છે એટલે કોઈ પણ ઉલટા કર્મ નથી કરવાના. કર્મ, અકર્મ, વિકર્મની ગતિને ધ્યાનમાં રાખી સદા શ્રેષ્ઠ કર્મ કરવાના છે. બીજી પોઈન્ટ છે, યોગથી સદા માટે તમારી કાયા નિરોગી બનાવવાની છે. એક બિલવેડ મોસ્ટ અર્થાત સૌથી પ્રિય બાપને જ યાદ કરવાના છે. બાપ પાસેથી જે અવિનાશી જ્ઞાનનું ધન મળે છે તે દાન કરવાનું છે. વરદાન છે સહનશીલતાના ગુણ દ્વારા કઠોર સંસ્કારને પણ શીતળ બનાવવા વાળા સંતુષ્ટ મણી ભવ. સહનશીલતાના ગુણ દ્વારા કઠોર સંસ્કારને પણ શીતળ બનાવવા વાળા સંતુષ્ટ મણી ભવ. જેમાં સહનશીલતાનો ગુણ હોય છે તે સુરતથી સદૈવ સંતુષ્ટ દેખાય છે. જે સ્વયં સંતુષ્ટ મૂર્ત રહે છે તે બીજાઓને પણ સંતુષ્ટ બનાવી દે છે. સંતુષ્ટ થવું એટલે સફળતા મેળવવી. જે સહનશીલ હોય છે તે પોતાની સહનશીલતાની શક્તિથી કઠોર સંસ્કારને, કઠિન કાર્યને શીતળ અને સહજ બનાવી દે છે. એમનો ચહેરો જ ગુણમૂર્ત દેખાય છે જે તે જ ડ્રામાની ઢાલ પર રહી શકે છે. સ્લોગન છે, જે વાણી દ્વારા નથી બદલાતા એમને શુભ વાઇબ્રેશન દ્વારા બદલી શકો છો. જે વાણી દ્વારા નથી બદલાતા એમને શુભ વાઇબ્રેશન દ્વારા બદલી શકો છો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, મહાન બનવા માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. જેવી રીતે બ્રહ્મા બાપના બોલ, ફરિશ્તાના બોલ, ઓછા બોલ અને મધુર બોલ હતા, એવા યથાર્થ બોલ બોલો. કારોબાર માટે બોલવું પડે છે પરંતુ તે પણ લાંબુ નહીં કરો. દરેક સંકલ્પ, બોલ અને કર્મમાં ફોલો ફાધર કરો. દરેક બોલમાં મધુરતા, નમ્રતાની મહાનતા હોય એના માટે સ્વયંને નિમિત્ત સમજીને દરેક કાર્ય કરો. ત્યારે મહાનતાની સાથે નમ્રતા આવશે અને સફળતા મૂર્ત બનશો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ થેન્ક યુ. ઓમ શાંતિ.